આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે. આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, ઓસ્ટ્રેલિયામાં ઉનાળો ચાલુ છે, વેકેશન અને છુટ્ટીઓનો સમયગાળો છે. તેવામાં જો કશુંક નવું કરવાની ઈચ્છા જો આપને હોય તો તે શું હોઈ શકે? વિકલ્પો તો ઘણા છે, પણ જો આપના વિકલ્પોમાંનો કોઈ વિકલ્પ એવો હોય કે જેમાં ટેરેસ ગાર્ડન કે બાલ્કની ગાર્ડન બનાવવાનું હોય, કે પછી પોતાના પ્રિય શાકભાજી પોતાના બેકયાર્ડમાં ઉગાડવાનું હોય, કે નાનકડું ગાર્ડન ઊભું કરવાનું હોય, કે પછી આજકાલ જે લોકપ્રિય ટ્રેન્ડ થઈ રહ્યો છે માઇક્રોગ્રીન્સ, એ ક્ષેત્રે પ્રયોગ કરવાનો હોય, તો આ અંશ જરૂરથી સાંભળશો. આ અંશમાં વૃંદાવન નામક ઓર્ગેનિક ફાર્મના સ્થાપક વિવેક શાહ આ વિષય પર વિગતવાર માહિતી આપી રહ્યા છે. જણાવે છે કે સ્ટેપ બાય સ્ટેપ ટેરેસ ગાર્ડન કેવી રીતે બનાવી શકાય અને કઈ કઈ વસ્તુ છે જે તમે તેમાં ઉગાડી શકો. અમુક વસ્તુઓ સાંભળીને તો મને પણ નવાઈ લાગી હતી. તો ચલો વાત કરીએ વિવેક સાથે. વિવેક, SBS ગુજરાતી પર સ્વાગત છે.
થેન્ક યુ. કેમ છો?
એનો સવાલ છે, ઉનાળાની સીઝન છે તો ઘણા બધા વાલીઓને થતું હશે કે સરસ ગાર્ડનિંગ કરીએ અને ગાર્ડનમાં કંઈક સરસ રીતે ઉગાડીએ. કેવી રીતે શક્ય બને? શું એ ખૂબ અઘરું છે તમારા ગાર્ડનમાં જ આ બધી વસ્તુને પેદા કરવી, ઉપજાવવી?
નાના પાયે ગાર્ડનમાં કરવું ઘણું સહેલું છે, એટલે એકચ્યુઅલી કહું તો ખૂબ જ સહેલું છે. અને સ્પેશિયલી ઓસ્ટ્રેલિયા કેવી કઈ કન્ટ્રીને એક્ઝામ્પલ લઈએ, જ્યાં ઘરની અંદર ગ્રીન, જેમ કે આપણી ભાજીઓ છે અલગ અલગ જાતની, આઈ થિંક ત્યાં સમરમાં ખૂબ સરસ થતી હશે, જે પ્રમાણે હું વેધર ઇમેજિન કરું છું. તો એ બધી તો બહુ જ સારી રીતે ઉગી શકે. અને ઘણી બધી વસ્તુઓના સીડ્સ આપણા રસોડામાં પોતે હોય છે, કે મેથી છે, રાઈની ભાજી છે, ધાણા છે, ચણા છે, નાના નાના કઠોળ છે, એના ગ્રીન્સ તમે ખાઈ શકો છો કાઢીને. એટલે એ એક બહુ જ બેઝિક શરૂઆત છે, જેનાથી ઘણા તો લોકોને આગળ વધવાનું પ્રોત્સાહન મળશે. એની ઉપરાંત ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું છે, કે કોઈને ટમેટોઝ ઉગાડવા હોય કે કંઈ બી ઉગાડવું હોય સીઝનમાં, તો તમને એનું સીડલિંગ્સ છે, સેપલિંગ્સ છે, તૈયાર મળતા હોય છે. તમારે ફક્ત લાવીને રોપવાના હોય છે અને એને ઉછેરવાના હોય છે 1.5 મહિના, અને એ 1.5 મહિના પછી તમને ભેટ મળે છે પ્લાન્ટ તરફથી. એટલે આમ સાચું કહું તો ઘણું ઈઝી છે ઘર લેવલ પર કામ કરવું. ઓર્ગેનિક ફાર્મ ચલાવવું આખી અલગ જ વસ્તુ છે, પણ ઘરે નાના બેકયાર્ડમાં કાં તો 5-6 કુંડામાં કે એક નાનો ટેરેસ પર બેડ બનાવીને, કાં તો જમીનમાં એક નાનો બેડ બનાવીને બહુ ઇઝીલી શરૂઆત કરી શકાય છે.
ઓર્ગેનિક ટેરેસ ગાર્ડનની વાત કરીએ અથવા બાલ્કની ગાર્ડનની વાત કરીએ કે બેકયાર્ડની થોડીક વાત કરીએ, કેવી રીતે પહેલું પગલું ભરવું અને કેવી રીતે તૈયારી કરવી જોઈએ? આ વસ્તુ કદાચ ઘણા શ્રોતા મિત્રો માટે એકદમ નવી હશે, તો કદાચ સ્ટેપ બાય સ્ટેપ અગર સમજાવી શકો કે ટેરેસ ગાર્ડન ઊભું કરવું હોય અથવા બાલ્કની ગાર્ડન ઊભું કરવું હોય તો કેવી રીતે કરવું?
એટલે એની અંદર મારી પહેલી ભલામણ તો એ છે કે શરૂઆત થોડા નાના પાયે કરવી, એક કે બે કુંડા કે એક કે બે બેડ બનાવીને કરવી. અને લેન્ડ બેઝ ફાર્મિંગ અને ટેરેસ ફાર્મિંગ એક બહુ મોટો તફાવત એ છે કે લેન્ડ બેઝ ફાર્મિંગમાં ફક્ત સોઇલ બેઝ ફાર્મિંગ વધારે થતું હોય છે. ટેરેસ ફાર્મિંગ ને બધું કરીએ તો એની પર આપણે સોઇલ લેસ ઓર સોઇલની સાથે મીડિયા મિક્સ કરીને એક એવું બનાવવું પડતું હશે, મીડિયમ કે જેની અંદર પ્લાન્ટ સૂકી શકે. એનું કારણ એ છે કે સોઇલ જયારે કુંડામાં મૂકીએ છીએ આપણે કે બેડમાં અને વોટરિંગ કરીએ છીએ, તો સોઇલ દબાતી જાય છે ઓવર ટાઈમ, કમ્પેક્શન થતું જાય, અને પછી એવી કોમ્પેક્ટેડ સોઇલની અંદર પ્લાન્ટ્સનો ગ્રોથ સારો ના થાય. સો ફોર એક્ઝામ્પલ એની અંદર સોઇલ હોય 30% જેવી, થોડીક સેન્ડ બી નાખીએ રિવર સેન્ડ, કે જેનાથી માટી દબાઈ ના જાય. કોકોપીટ કરીને એક આવે છે, અહીંયા કોકોનટની છાલથી બનાવે છે એનું ગ્રોઈંગ મીડિયા, એ લગભગ 30% નાખીએ. અને 30% કે જેટલું પ્રપોર્શન રહ્યું એટલું સારા મારું કોમ્પોસ્ટ, એ 3-4 વસ્તુનું મિક્સ બનાવી, અને લોકો ઇન્ડસ્ટ્રી રાખે છે કે ફર્ટિલાઇઝ છે, વર્મિકલાઇઝ છે, એ 3-4 વસ્તુનું મિક્સ બનાવી અને એનો એક બેડ બનાવવામાં આવે છે. અને એની અંદર સામાન્ય રીતે ફોર એક્ઝામ્પલ કંઈ ભાજી કે કંઈ રોકતા હોય તો લગભગ 1/2 ઇંચ ડીપ સો કરી દેવાની હોય, ઉપર માટી નાખીને હલકું પાણીનો છંટકાવ કરી દેવાનો હોય, અને લગભગ 5-7 દિવસનો જર્મિનેશન આવી જશે. એટલે એકવાર બીજ અંકુરિત થાય એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે કે હવે પાણી આપવાની જરૂર છે કે નહીં, થોડું પ્લાન્ટ કરવા કે નહીં. એટલે એ રીતે એક રૂટીન કેરમાં તમે લઈ શકો છો. પછી એને
કયા કયા પ્લાન્ટ્સ છે, કઈ કઈ શાકભાજી છે કે કયા કયા ફૂલો છે કે જે તમે પ્રિફર કરો કે ટેરેસ ગાર્ડનમાં કે બાલ્કની ગાર્ડનમાં બનાવ્યા હોય?
મેથી છે, ધાણા છે, લસણ, ડુંગળી, સુવા પાલક, પાલક, એની સાથે સાથે અમુક વેજીટેબલ્સ જેમ છે કે ટમેટોસ છે, રીંગણ છે, બટાકા બી કરી શકો છો નાના પાયે માટે. એની ઉપરાંત મરચા બી થાય. એકચ્યુઅલી એમાં તો કોઈ લિમિટ નથી, તમે જેટલું મોટું કન્ટેનર લઈ શકો એટલું બધું મોટું કામ કરી શકો છો. લોકો કેળા બી કરે છે ટેરેસ ગાર્ડન પર, સાથે સાથે અમુક રોજબરોજ વપરાતી વસ્તુ હોય જેમ કે લેમન ગ્રાસ છે કે મીઠો લીમડો છે, એ બધું બી ટેરેસ ગાર્ડન પર ઘણી સહેલાઈથી રાખી શકાય છે અને મેન્ટેન કરી શકાય છે.
જ્યાં સુધી ગાર્ડનિંગની વાત કરીએ ત્યાં સુધી કયા પ્રકારની કેર કરવી પડે અથવા એક્સ્ટ્રા પ્રિકોશન્સ લેવા પડે જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારની વસ્તુ કરતું હોય નાના પાયે ઓર્ગેનિક રીતે? ત્યારે
પ્રિકોશન્સ સૌથી પહેલા છે ને એક વોટરિંગનું છે કે મોસ્ટલી અમે લોકો ઓબ્ઝર્વ કરીએ છીએ કે બધી જગ્યાએ લોકો પાણી વધારે પડતું આપે છે અને સૌથી મોટો કોઝ પ્લાન્ટને મરવાનો છે કે વધારે પડતું પાણી આપીને એના રૂટ્સ શું કહેવાય ડેમેજ થઈને પછી પ્લાન્ટ મરી જતું હોય છે. તો એક વોટરિંગ રિગિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઓવર વોટરિંગ ના કરીએ તો એક મેન્ટેલિટી હોય છે કે ઉપર જમીન સુકાય એટલે પાણી આપવું પડે, એવું નથી હોતું. પ્લાન્ટ્સને મોઇસ્ચરની જરૂર હોય છે, પાણીની જરૂર નથી હોતી, એટલે જમીનની અંદર ભેજ હોય તો પ્લાન્ટ એને પોતે અપટેક કરીને જીવી શકે છે. અને એક થોડુંક સ્ટડી આપણે એમાં મૂકીએ કે પ્લાન્ટ્સને મોઇસ્ચર આપણે કેટલું આપીએ છીએ અને કયા કયા સ્ટેપ પર આપીએ છે. જનરલી અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ ઉપરથી માટી એક બે ઇંચ સુકાવે પછી તમારે લાઇટ વોટરિંગ કરવાનું રહે છે. એક વાર બહુ મોટો પાયો છે. અને બીજું જસ્ટ જે નવા નવા શરૂ કરતા હોય એને બને તો ભલે રોજ કામ ના હોય, જસ્ટ રોજ એકવાર ઓબ્ઝર્વ કરવું જોઈએ પોતાના ગાર્ડનને કે એક પ્લાન્ટની ગ્રોથ સાયકલ કેવી રીતે પકડાય છે. એ ગ્રોથ સાયકલ ખબર હશે તો તમે ક્રોપ સમજશો, ક્રોપ સમજશો તો પછી એને પેસ્ટ શું આવે છે, એના મેનેજમેન્ટમાં ઇસ્યુ શું આવે છે, એ બધા સમજણ પડશે. એટલે ઓબ્ઝર્વિંગ એવરી ડે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
વિવેક, એક નવો ટ્રેન્ડ આજકાલ જોવા મળે છે ઓર્ગેનિક જ્યાં સુધી પ્રોડક્ટ્સ છે, ખેતી છે, એમાં માઇક્રો ગ્રીન્સ, એના વિશે કંઈ કહી શકશો?
અમારો મત એ છે કે એ બહુ સહેલાઈથી ઉગી શકે છે અને એને વાપરવા જોઈએ. પણ કોઈ જગ્યાએ આપણું જૂનું અનાજ હોય કે બગડેલું અનાજ હોય કે પછી નવું અનાજ લાવવાનું હોય બજારમાંથી, તો જૂનું હોય આપણે માઇક્રો ગ્રીન્સ તરીકે યુઝ કરી શકીએ. માઇક્રો ગ્રીન્સ એટલે કંઈ નથી, આપણે કદાચ નાનપણમાં ફણગાયેલા મગ ખાતા હતા એનું થોડું મોટું સ્વરૂપ છે કે 2-4 પત્તા આવે પ્લાન્ટના, એટલે એને માઇક્રો ગ્રીન્સ કહી શકાય. તો કોઈ બી કઠોળના માઇક્રો ગ્રીન્સ બની શકે છે, ચણા આપણા કાળા ચણા દેશી ચણા આવે છે એનું માઇક્રો ગ્રીન બની શકે છે, કોઈ બી ભાજીઓ છે એને તમે એઝ અ માઇક્રો ગ્રીન બી થઈ શકો છો. દેટ ઇઝ માઇક્રો ગ્રીન્સ. અને ઘણા લોકોનું માનવું છે કે ઇટ ઇઝ વેરી હાઈ ઇન માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ અને આઈ થિંક એજિંગ માટે અને બધા માટે ઘણા લોકો યુઝ કરતા હોય છે. એટલે આઈ થિંક અપ એન્ડ કમિંગ ટ્રેન્ડ છે. પણ મને એવું લાગે છે કે થોડુંક આપણે એથિકલી જોઈએ કે આટલા બધા સીડ હિસાબે આપણે આટલું ઓછું લઈએ છીએ, જ્યારે એક બાજુ યુનો ફૂડની શોર્ટેજ છે કે ઓઇલ સીડની શોર્ટેજ છે. તો એ થોડુંક આપણે એક સમજણ ડેવલપ કરવી જોઈએ કે એનો બેસ્ટ યુઝ આપણે કેવી રીતે કરી શકીએ છીએ.
બિલકુલ. SBS ગુજરાતી માટે તમે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વેરી મચ.
SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.